રામ ભાઈ, આપ વચ્ચે વચ્ચે અળવી રીતે ધ્યાન દોરો છો, આવા ઘણા કાર્યક્રમો કર્યા છે, બહુ ધ્યાનમાં ના લેવું, એને કારણે આપણું હાર્ટ સારું રહે છે. દર્શકની આ પ્રકારની એક ભાવાંજલિનો આ હું આને કાર્યક્રમ ગણું છું કે આવા મોટા સર્જકને ભલે આ એક રીતે તો મર્યાદિત છે, પણ આપણે એમને સમજવાનો, એમનું ઉત્તમ છે એને માણવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ખરેખર આ વિદેશમાં આટલે દૂર બહુ જ અસાધારણ ઘટના છે એમ હું ગણું છું. એમની સોક્રેટિસ નવલકથા, એનો પ્રારંભ હું આવી રીતે કરું. દર્શકને જ્યારે રણજીત રામ સુવર્ણચંદ્રક મળ્યો તો જે વક્તાઓ હતા બોલવામાં, એમાં ઉમાશંકરભાઈ પણ હતા. ઉમાશંકરભાઈએ એક ચિત્ર આપેલું, વૃદ્ધ સોક્રેટિસ એક્રોપોલિસની ટેકરી ઉપરથી ધીરે ધીરે પગથિયાં ઉતરતા હતા ત્યારે જે યુવાનના ખભા ઉપર એમણે હાથ રાખ્યો હતો તે આપણા મનુભાઈ હતા. અને ઉમાશંકરભાઈનું જ એક બીજું વાક્ય, સોક્રેટિસ લખ્યા પછી એમણે કહ્યું હતું, મનુભાઈને ગ્રીસનું નાગરિકત્વ મળવું જોઈએ. દર્શક, ઇતિહાસ પ્રાચીનકાળમાં વારંવાર જાય છે. એસ્કેપિઝમ પણ ગણી શકે કોઈ આને, કે ભાઈ તમને વર્તમાનમાં નથી દેખાતું કે ભૂતકાળમાં જાઓ છો. એક અંતર ઊભું કરે છે, આ એક બહુ જ ચર્ચાનો મુદ્દો પણ છે, કે ઇતિહાસની વિગતો અને ઇતિહાસનો રસ, જેને માટે મનુભાઈએ એક જગ્યાએ શબ્દ પ્રયોગ કર્યો છે કે કાળ સર્જકે કાળને મુઠ્ઠીમાં બાંધવો પડે છે. 250 વર્ષ હોય અને તમે 25-30 વર્ષનો ગાળો પસંદ કરો તો કેટલાકની ઉંમર વીતી ગઈ હોય, કેટલાકનું મૃત્યુ થયું હોય, ખરેખર જે ઐતિહાસિક હોય તે એને સર્જક પોતાની રીતે યોજે છે. દીપ નિર્વાણમાં બધા જ કાલ્પનિક પાત્રો છે, અને વાંચતા એમ નહીં લાગે કે આ પુરાણકાળની, આ ગુપ્તકાળની કથા નથી. પાત્રો તો બધા જ કાલ્પનિક છે. એટલે કે મનુભાઈએ, આ હું એટલા માટે કહું છું, કેટલીક ચર્ચા હું પછી આને આધારે કરવાનો છું. એપોલોડોરસ એ એમના ગ્રીસના સોક્રેટિસના જમાનાના 3 યુવકોનું મિશ્રણ છે. મીડિયા નામનું પાત્ર એ તો સંપૂર્ણપણે કાલ્પનિક પાત્ર છે. એસ્પેશિયા, પેરિક્લિસ આ બધા એ વખતે થઈ ગયેલા છે, પણ એ બધાના જીવનમાંથી પણ ખાસો પુરુષાર્થ હીરાબેન પાઠકે કર્યો છે એસ્પેશિયાને તપાસવાનો. મેં ફરીવાર હું જોઈ ગયો, દર્શકને એમણે પૂરો ન્યાય નથી કર્યો એમ હું કહું. કેવી રીતે એક ઐતિહાસિક નવલકથાનો લેખક એ કાળને, એ વાતાવરણને, એ યુગ ચેતનાને, એ જીવનભાવોને, એ વ્યવહારોને, એની નાની નાની ઘટનાઓને કેવી રીતે જીલે છે, એક ઉદાહરણ આપું. મનુભાઈએ પછીથી પ્રવાસ કરેલો ગ્રીસનો, પણ આજનું ગ્રીસ એ તો આજનું ગ્રીસ છે, કંઈ પ્રાચીન કાળનું ગ્રીસ નથી. મીડિયા એ એસ્પેશિયાની પુત્રી, એનો પિતા ક્રીટો, અને નાનપણથી એને એમ કે એ ત્યાં જેને કલાવંતી કે એમ કહીએ છીએ એ પ્રકારની એ સ્ત્રી છે, એની પુત્રી એટલે એને નાગરિક હક ન મળે, માટે એને દેવદર્શિની બનાવવાની. દેવદર્શિની તરીકે એક્રોપોલિસની ટેકરીમાં એ ત્યાં રહેતી હતી, તૈયાર થતી હતી, આ બધામાં ઓતપ્રોત હતી, એને પણ એનું ગૌરવ હતું. અને એક દિવસ કદી નહોતો પૂછાયો એવો પ્રશ્ન, આપણી ભાષામાં કહું તો કંઈક મૂંઝવણ થાય, ખોવાઈ ગયું હોય, કંઈક બનવાનું હોય, માંદગી ન જતી હોય, પછી આપણે જઈને ભૂવાને પૂછીએ અને પછી ભૂવા ધૂણીને એમ કહે કે આનું નિવારણ આ છે, એ પ્રકારનું ડેલ્ફીની દેવદર્શિનીમાં થતું હતું. પણ આવો પ્રશ્ન કદી નહોતો પૂછાયો, અમારી અમે જીતશું કે નહીં, અમારું આનું શું થશે, અમારી જમીનનું શું થશે, અમારું ફલાણું શું થશે, આ બધા પ્રશ્નો પૂછાયા હતા. અહીં આવો કિલ્લો બાંધવો કે નહીં એવા પ્રશ્નો આવ્યા હતા. એક વખત એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ગ્રીસનો સૌથી ડાહ્યો માણસ કોણ છે? અને જવાબ મળ્યો, સોક્રેટિસ. પ્રક્રિયા તો પહેલી જ થઈ, ધૂણીને જે કહે વગેરે. મીડિયાને આ પ્રશ્ન થાય છે કે એ કાળે ઉત્તમોત્તમ કવિઓ, નાટકકારો, શિલ્પકારો, રાજનીતિજ્ઞો, વિચારકો, હાસ્ય કટાક્ષના ઉત્તમ સર્જકો, આમ પ્રતિભાની, જેમ ગાંધીયુગમાં એક હતું ને કે હારમાળા નક્ષત્રોની હોય પ્રતિભાઓની, એવી આ કાળે છે. આમાંથી કોઈનું નામ નહીં ને સોક્રેટિસનું નામ. સોક્રેટિસનું બાહ્ય જે વર્ણન છે એ જરાય પાયભાર ગ્રીસ સાથે બંધબેસતું ન આવે. એટલે એક જગ્યાએ એસ્પેશિયા કહે છે, સપ્રમાણતાના બધા નિયમો આ માણસે તોડેલા છે. પગ ટૂંકા, પેટ મોટું, માથું ઉપસેલું, હોઠ જાડા, નાક ચપટું, આ આખી પ્રજા જ સૌંદર્યવતી પ્રજા છે અને એની વચ્ચે આ સોક્રેટિસ છે. એટલે એને બહુ જ રસ છે કે આને કેમ કહ્યા કે આ ગ્રીસના સૌથી ડાયા માણસ. એટલે સોક્રેટિસને મળવા જાય છે, જોઈ રહી છે. આમ આ દર્શક કેવી રીતે પાત્રને પ્રગટ કરે છે, થોડી વાતો પણ થાય છે. તો એનો હાથ પગ, એનું પેટ, એનું કપાળ, એનું નાક, કશું જ આમ સૌંદર્યની દ્રષ્ટિએ બંધબેસતું ન થાય એવું છે. અને પછી દર્શક, મીડિયાની નજરે દર્શક સોક્રેટિસનું વર્ણન કરે છે, પણ એની આંખો, આ બધું બાદ કર્યા પછી એની આંખો એક્રોપોલિસની ટેકરીની પાછળ જે સરોવર છે એવી એની આંખો છે. પછી ઉમેરણ કરે છે, એ સરોવરમાં તો ક્યારેક પણ મોજા ઉઠે છે, આ તો નિષ્કંપ છે. આ આમની કેવી ચિત્તવૃત્તિ છે, સોક્રેટિસને કેવી રીતે પ્રગટ કરવા. આ નવલકથામાં એટલા બધા વર્ણનો છે કે આપણે દર્શકના પ્રેમમાં પડી જઈએ, એવી સરસ રીતે પ્રગટ કરે. હું ક્યાંક વચ્ચે વચ્ચે કહીશ, આ નવલકથા લખવાનો ધક્કો પણ બહુ વિશિષ્ટ રીતે આવ્યો છે. દર્શક હોશપૂર્વક ધારાસભ્ય થયા, પ્રધાન પણ થયા, હિતેન્દ્રભાઈ દેસાઈ ત્યારે મુખ્યમંત્રી. દર્શક એને એવું કહેતા કે લીંબુ ઉછાળ રાજ હતું, 4 મહિનામાં પડી ગયું, પ્રધાનમંડળ ગયું. પણ આ જે અનુભવ, મારે ધ્યાન એ દોરવું છે કે લેખકમાં અનુભવ કેવી રીતે રસાતો હોય છે. રવીન્દ્રનાથે આવું કહ્યું છે, મધમાખી અનેક પુષ્પો ઉપર બેસે છે, એમાં કડવો પણ રસ હોય, ફિક્કો પણ હોય, મધુર પણ હોય, પણ એનું એવું રૂપાંતર મધમાખીમાં થઈ જાય છે કે જ્યારે મધરૂપે આપણને મળે છે ત્યારે જુદું જ સ્વરૂપ હોય છે. આ સર્જકમાં પણ આ થાય છે. એમણે એવું લખ્યું છે, લોકશાહીની હરરાજી થતી મેં જોઈ. અને આ તો 67-70 ગાળો છે, અત્યારે તો કંઈક બીજો શબ્દ વાપરવો પડે. ધારાસભાનું વિસર્જન થયું અને સોક્રેટિસનું સર્જન થયું. જે અનુભવ હતા, જે પામર રીતે આપણા પ્રતિનિધિઓ વર્તી રહ્યા હતા, પામર શબ્દ પણ ઓછો પડે હીન રીતે, એ બધું એમણે જોયેલું હતું. હવે આની સાથે દર્શકનું ચૈતસિક જોડાણ સોક્રેટિસ સાથેનું કંઈક 1938માં દર્શક ત્યારે તો યુવાન, જેલમાં જાય વળી પાછા બહાર આવે, જેલમાં જાય, આ આ પ્રક્રિયા ચાલતી હતી. એકવાર રસિકભાઈ પરીખને ઘેર સુરેન્દ્રનગરમાં ગયા અને ત્યાં ટેબલ ઉપર રસિકભાઈને ઘેર સોક્રેટિસના ચરિત્રનું પુસ્તક પડેલું. આ પુસ્તક વાંચ્યું અને દર્શક સોક્રેટિસના પ્રેમમાં પડી ગયા. પ્રેમ શબ્દ પણ પૂરતો નથી થતો, એવા આત્મસાત કર્યા. એના ઉપરથી જે નિબંધ લખાયો તે ત્રિવેણી તીર્થનો પહેલો નિબંધ, શીલનો ઉપાસક સોક્રેટિસ. પણ 38થી એમના ચિત્તમાં સોક્રેટિસ રમ્યા કર્યો છે. એટલે રઘુવીર ચૌધરી તો હસતા હસતા આવું કહેતા હતા કે દર્શકને જો કસોટી કરી હોય ને તો એમ કહેવાનું કે વ્યાખ્યાન કરવાનું જ, પણ સોક્રેટિસનું નામ એકી વાર નહીં આવવું જોઈએ, નહીં બોલી શકે. આવી સોક્રેટિસ સાથે તદાકારતા. આ સોક્રેટિસ ને સ્થૂળ રીતે જ નહીં, અમુક આમ કર્યું આમ કર્યું એમ નહીં, પણ ચૈતસિક રીતે પણ કેમ પ્રગટ કરવો, એ દર્શક સામેનો કોયડો હતો. એકવાર મેં પૂછ્યું કે આટલું બધું વાંચ્યું છે તો કેમ સોક્રેટિસ લખી નાખતા નથી, તો કે એટલું બધું વાંચ્યું છે કેટલું ભૂલી જાવ એ જરૂરી છે. આવો અભ્યાસ છે આ. પણ ઇતિહાસની દ્રષ્ટિએ અને નવલકથાની દ્રષ્ટિએ જે શરતો હતી એ તો પાડવી જ પડે. એટલે જ્યારે રઘુવીર ચૌધરી કહે છે કે સોક્રેટિસ વિશે નવલકથા લખવાનું ગુજરાતી સાહિત્યમાં કોઈ પણ સર્જકમાં જો એકમાત્ર લાયકાત હોય તો તે મનુભાઈ પંચોળીમાં છે. આવી એમની એમની એમનો અભ્યાસ હતો. એ યુગને પામ્યા હતા, એ યુગના સ્થૂળ અને સૂક્ષ્મ અનેક રૂપોને પામ્યા હતા અને એને એમણે પ્રગટ કર્યા. એક ત્રીજી રીતે પણ હું અત્યારે એના જવાબ નહીં આપું, સહેજ સૂચન કરી દઉં. આ નવલકથા પૂરી થાય છે પછી મનુભાઈ અનુકથન લખેલું છે ને, પછી એમને ક્યાં ક્યાંથી મદદ મળી એ પુસ્તકોની યાદી આપેલી છે, એ જરાક જોઈ જવા જેવી છે. દર્શક આમ જાહેરમાં ન બોલે પણ અમારી આગળ તો એકવાર મને કહેતા હતા, ભાઈ મેં દર્શક વિશે સોક્રેટિસ વિશે લખાયેલું બધું વાંચ્યું છે, મારા જેટલું સારું કોઈ નથી લખ્યું. આ આત્મપ્રત્યય પણ હતો કે ના, આ મારું કામ આ છે. સોક્રેટિસ નવલકથાને હું જરાક જુદી રીતે જે સમય છે એમાં જીવનના ત્રણ મુખ્ય, આજે સવારથી એ ઘટના ચાલી રહી છે આપણી વચ્ચે, જે જીવનના મૂળભૂત ખ્યાલો, મૂળભૂત ભાવો, મૂળભૂત તત્વો, સૌંદર્ય, સત્તા અને શાણપણ, આ બધા જ વિકૃત થઈ શકે છે, આ બધા જ ઉદાત્ત અને ભવ્ય થઈ શકે છે. આ ત્રણેય તત્વોની આ મર્યાદા પણ છે અને આ ખૂબી પણ છે. એ કાળે દર્શકની સામે એ ગ્રીસનો જ નહીં, આજે જો પેરિક્લિસનું લોકશાહી વિશેનું વ્યાખ્યાન આપણે વાંચીએ ને તો જાણે આજના જમાનાને લાગુ પડતું હોય, આ ગઈકાલે લખાયું હોય એટલું તાજું છે, અદ્ભુત વ્યાખ્યાન છે. પણ દર્શકને પેરિક્લિસ મહાન રાજનીતિજ્ઞ, બહુ જ ચતુર, દિવ્ય દ્રષ્ટિ, પેલા દીર્ઘદ્રષ્ટિવાળો, પણ એની પાયાની મર્યાદા જે ઇંગ્લેન્ડની હતી, ઘર આંગણે લોકશાહી બાર સામ્રાજ્યવાદ, આ આ એ ગિરીશની પણ બહુ જ મોટી કમનસીબી ને કરુણતા હતી, એનો આગેવાન હતો એ. અને એટલે જ સોક્રેટિસ નવલકથાની અંદર એક બીજું, ત્રણ યુવકોને એ વખતના એમના જીવતા એ જેના ઉલ્લેખો મળે છે એમાંથી એક એમણે એપોલોડોરસનું પાત્ર સર્જ્યું છે. કેમ એપોલોડોરસ? પેરિક્લિસ્ટની જે મર્યાદા હતી એ એપોલોડોરસ ઓળંગી જાય છે. સત્તા, જેમ કે આ એક બહુ જ મોટો પ્રશ્ન એની અંદર વારંવાર ચર્ચાય છે. પેરિક્લિસ્ટ માને છે કે બધાને ભાગીદાર બનાવો અને ધીરે ધીરે પ્રજા કેળવાતી જાય છે, એટલે બધાને ધારાસભામાં બેસવાની અનુકૂળતા કરે છે અને એને એનું ભથ્થું પણ મળે. આનો બહુ જ વિરોધ છે. જે લોકોને પેરિક્લિસ્ટનો વિરોધ છે અને આ બધા જ વિરોધ કરે છે કે આ તો ટોળાશાહી બની જાય. ખુદ સોક્રેટિસ પણ આનો વિરોધી છે. એટલે સોક્રેટિસે એક દર્શકે એક બીજું જ પાત્ર એપોલોડોરસ આમાં મૂક્યું છે અને એમ ભવ્ય અંજલિ ક્રિશિયસ નામનો યુવક આપે છે. ક્રિશિયસ મળતી વખત, ક્રિશિયસ એવો છે કે જેના બાપને દેશદ્રોહ માટે જીવતો ચણી લેવામાં આવેલો, એટલે એને કાયમ આ ગ્રીસ અને પેરિક્લિસ સામે વાંધો છે, એથેન્સ અને પેરિક્લિસ સામે વાંધો છે. અને પછી એ દેશદ્રોહ કરે છે, હરાવે છે, ઘણું કરે છે. એ સ્પાર્ટા સાથે મળી જાય છે. આ ક્રિશિયસ એક વિશિષ્ટ પાત્ર છે જેને દર્શકને દુરીતનો અનુભવ નથી, એવું નથી, ઇવિલનો અનુભવ છે જ. આ ક્રિશિયસ એમાંનું એક પાત્ર છે. એ ક્રિશિયસ છેલ્લે સોક્રેટિસને જ્યારે ઝેર પીવાનું હોય ત્યારે વિષ પલટો કહીને મળવા આવે છે, પણ ઓળખાઈ જાય છે અને પકડાઈ જાય છે. પછી એના ઉપર મુકદ્દમો ચાલે છે. ત્યારે આ આખી જીવન ભાવનાને કે સત્તાનો ઉપયોગ કેવી રીતે થવો જોઈએ, સત્તાની યોજના કેવી રીતે થવી જોઈએ અને સત્તા કેવી રીતની હોય તો સર્વક્ષમંકર બને, બધાના કલ્યાણવાળી બને. એટલે કે છે, જો એક્લિયોન નામનો પણ આમ તમને ભારતના અનેક રાજકારણીઓના નામ તરત યાદ આવવા માંડશે કે આ પાત્ર આ પાત્ર. ક્લિયોન પણ એવો જ છે. અને એવી અંજલિ આપે છે, જો ક્લિયોનની જગ્યાએ અને એનો પોતાનો પિતા એનાઇટસ એ મોટો વેપારી છે અને રાજકારણને લગભગ બધા રાજકારણીઓને ખરીદી લે છે, આજે આ દેશમાં પણ એક મોટું ગ્રુપ એવું છે, જાણીતું છે, અને આ દેશમાં નહીં પણ ભારતમાં, અહીંયા પણ હોઈ શકે. આવા એપોલોડોરસને શું કહે છે? એપોલોડોરસ એ સોક્રેટિસની રાજકારણમાં પ્રતિમૂર્તિ છે. અને જો એપોલોડોરસ રાજકારણમાં સફળ થશે તો આ પરિવર્તન થશે, પણ મોટે ભાગે એણે મરવું પડશે. એ નિષ્ફળ જાય, અને એક અદ્ભુત વાક્ય અંજલિ રૂપે કહેવાયું, તો નિષ્ફળતા એપોલોડોરસની નહીં ગણાય, નિષ્ફળતા એથેન્સની ગણાય છે. આ એક પાસું જે દર્શકને બહુ જ પ્રિય છે. સત્તા, રાજ્યતંત્ર એ લોકકલ્યાણકારી થાય કે નહીં, અને લાલચ, ભય, લોભ આ દ્વારા લોકોને પંપાળીને જે રાજ્ય ચાલતું હોય એના અનિષ્ટ પરિણામો કેવા આવે તે આ સોક્રેટિસ નવલકથામાં વિગતે વર્ણવાયેલા છે. બીજો જીવન વિભાગ, સૌંદર્ય. એ જમાનામાં, અને એ તો એના વિશે તો ઇતિહાસકારોએ લખ્યું છે, બીજા અનેક લોકોએ લખ્યું, પ્લુટાર્કે લખ્યું છે, અદ્ભુત સૌંદર્યવતી નારી એસ્પેશિયા છે. પણ એસ્પેશિયા એ જમાનાના આ બધા જે મુખ્ય કલાકારો, સાહિત્યકારો, બીજા જે ચિંતકો એ બધાની સાથે ચર્ચા કરી શકે, પ્રેરણા આપી શકે એ કક્ષાની છે એસ્પેશિયા. નોંધાયેલું છે આ બધું જ એ એસ્પેશિયાના. પણ એસ્પેશિયા એક મધુર સ્વપ્ન જેવી છે, એટલે પૂરેપૂરી સ્પષ્ટ નથી થતી. દર્શકે એક કાલ્પનિક બીજું પાત્ર ઉમેર્યું જે પણ અત્યંત સૌંદર્યવતી છે, અત્યંત જિજ્ઞાસુ છે, સત્યની ખોજવાળી છે, અને તે મીડિયા છે. ત્રીજો વિભાવ, આ કંઈ દર્શકે આવું બધું ગોઠવીને લખ્યું છે ને, આ તો મારું પૃથકરણ છે, તે સોક્રેટિસ છે. સોક્રેટિસની ઉપાસના જીવનભરની એ રહી છે કે જ્ઞાન એટલે શું, શીલ એટલે શું. શીલને માટે એણે એમ કહ્યું છે, એક કોઈ ગુણનો ગમે એટલી અધિકતા હોય તો પણ એ સંપૂર્ણ શીલ નથી. માનો કે એક માણસ બહુ જ ઉદાર છે, તો ઉદારતા એ સદગુણ છે, પણ માત્ર ઉદારતા પૂરતી નથી થતી, એમાંથી શીલનો જન્મ નથી થતો. આ એક ભાગ. બીજો, જેમ આ સોક્રેટિસની જીવનભરની શોધ હતી કે જ્ઞાન એટલે શું, આ શામાંથી આવ્યું છે. એ કાળે ગ્રીસમાં સોફિસ્ટ નામના એક, જેને કહે ને ગુરુઓ, બધી આ બધી આપણી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોય શીખવાડવાની, અને એ શું શીખવાડે સોફિસ્ટો, તર્ક શીખવાડે. એ તર્ક યોગ્ય પણ હોય અયોગ્ય પણ હોય, એ તર્ક કાપનારો પણ હોય, એ તર્ક તારનારો પણ હોય, એમનું કામ તર્ક શીખવાડવાનું. એટલે સોક્રેટિસે એને બુદ્ધિની વેશ્યાઓ કહ્યા હતા કે આ સોફિસ્ટો, કારણ કે તર્કથી તો તમે કંઈ પણ સિદ્ધ કરી શકો, અને તર્ક એ જ્ઞાન નથી, જ્ઞાન માટેનું ઉપયોગી એક સાધન છે, પણ તર્ક એ પોતે જ્ઞાન નથી. એટલે એમણે કહ્યું છે મીડિયાના એક પ્રશ્નના જવાબમાં સોક્રેટિસે, જે અચંચલ કરે. આપણે ઘડીક ઘોડે ઘડીક પેગડે, ઘડીક આમ ઘડીક આમ, એ જે એમાંથી જે આપણે અચંચલ કરે છે, અનુદ્વેગકર કરે છે, જે આપણા ઉદ્વેગોને શાંત કરે છે અને મૈત્રીપૂર્ણ કરે છે, તે જ જ્ઞાન છે. એ બાકીનું જ્ઞાનનો ભ્રમ છે, જ્ઞાનનું મર્યાદિત રૂપ છે. આવો સોક્રેટિસ છે. આ તો મેં મારી દ્રષ્ટિએ કરેલું પૃથ્વી છે. ઉઘાડ થાય છે ત્યારે પેરિક્લિસ અને એસ્પેશિયા, જે બંદર બંધાઈ રહ્યું છે, એથેનીની દેવીનું એક 30-35 ફૂટ ઊંચું એનું શિલ્પ બનાવવાનું છે, એ બધી જોઈ રહ્યા છે. કેવી રીતે દર્શક વર્ણન કરે છે, સૂર્યના કિરણો, આ જે ત્યાં બધા મંદિરો, એ જમાનામાં સૌથી વધારે પેરિક્લિસે આ બધું કર્યું હતું, એને અજવાળતા હતા, પણ સૂર્યના કિરણોને એસ્પેશિયા અજવાળતી હતી. એ બંને પડખે ઊભા છે. એ સોક્રેટિસનો પ્રવેશ એવી રીતે સરસ થાય છે, એક યુવક, નામ એનો એપોલોડોરસ, હવે ત્યાં બધા જ દરરોજ રમતના મેદાનમાં જાય, વ્યાયામશાળામાં જાય, ઉતાવળે જઈ રહ્યો છે. સોક્રેટિસ એને અટકાવીને કહે છે, જરાક મને જવાબ આપશો, અનાજ ક્યાં મળે? તો કે તમે એથેન્સમાં નથી રહેતા, આ જગ્યાએ. જરાક તેલ ક્યાં મળે? અરે ભલામણસ એનાથી આગળ લેશે. કાપડ ક્યાં મળે? આવા 3 પ્રશ્નો. એટલે કે તમને કંઈ ખબર જ નથી કે તમે એથેન્સથી અજાણ્યા. એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ડાપણ ક્યાં મળે? અને એપોલોડોરસ ઊભો રહી જાય છે અને કહે છે કે તમે સોક્રેટિસ છો ને, હવે તમે સમજાવો કે ડાપણ એટલે શું. આ એની જે સોક્રેટિસ મેથડ કહેવાય છે, પ્રશ્નોત્તરી દ્વારા કેવી આંતર સમૃદ્ધિ સોક્રેટિસની વિકસેલી છે. એપોલોડોરસ યુદ્ધમાં શસ્ત્રો સામસામાં ફેંકાતા હોય, મૃત્યુ આમ હાથ વેંતમાં હોય અને ન ડરનારો એવો યુવક છે, યુદ્ધમાં એ ભાગ પણ લે છે. એ કહે છે, નિર્ભયતા એટલે શું, એ તો મને સોક્રેટિસ પાસેથી ખબર પડી. ત્યાં પ્લેગનો રોગ આવ્યો અને દરરોજ એટલા બધા શબ પડ્યા હોય, કોઈ એની વ્યવસ્થા પણ ના કરી શકે. એપોલોડોરસ કહે છે, સોક્રેટિસ એ શબને જાણે માં નાના બાળકને નવડાવતી હોય એમ નવડાવે છે. અને એક અદ્ભુત વર્ણન છે, આ દર્શકને સૂજ્યું છે, કેટલાક શબ્દ એવા હોય કે જેની આંખ ખુલ્લી રહી ગઈ હોય, તો એવા કોમળતાથી એની હાથ ફેરવીને આંખો બંધ કરે છે. ત્યારે મને ખબર પડી કે હિંમત એટલે શું. યુદ્ધમાં તમે ઠઠ્ઠારપણે પાછું પગલું માંડ્યા વિના મૃત્યુની તરફ ધસી જતા હો એ હિંમત કરતાં પણ આ મોટી હિંમત છે કે આવી રીતે આ સોક્રેટિસ છે. એ વખતનો મોટો પ્રશ્ન આ છે, ઘર આંગણે લોકશાહી, બહાર ત્યાં બધા ટાપુઓ હતા, એક એક રાજ્ય નાના નાના હતા, મિત્ર રાજ્યો હતા, પણ પછી ધીરે ધીરે કરતા તમારે અમે કહીએ તેમ કરવાનું છે એ ભાવ વિકસતો જાય છે, અને એ ભાવમાંથી પછી બધા પ્રશ્નો થાય છે. સ્પાર્ટા અને એથેન્સ વચ્ચે લાંબો વિગ્રહ થયેલો છે, એના અનેક વર્ણનો મળે છે. પ્રશ્ન આ છે કે યુદ્ધ હોય કે નહીં, અને હોય તો કેવું હોય, યુદ્ધનો વિકલ્પ શું? મેં કહ્યું ને સવારે કે દર્શક કેમ યુદ્ધને વારંવાર તપાસે છે. મીડિયા આવે છે એમને મળવા માટે પહેલી વખત, તો બરાબર સોક્રેટિસ જમવા બેસવાનો હોય છે, એટલે કંઈ કે તમે જમશો ના, કે હું જમીને આવીશ, અને એની પત્ની જેન્થપી એ ભાણું લઈને મૂકે છે. તમે સામે જ બેઠી હતી એટલે તમે મસાલા નથી વાપરતા? અરે કે વાપર્યો છે ને, કડકડતી ભૂખનો મસાલો નાખ્યો છે. આ સોક્રેટિસ છે. પછી એ આ પાયાનો પ્રશ્ન પૂછે છે, સ્પાર્ટા સાથે લડવું કે ન લડવું, એનો જગતભર માટે કોતરી રાખી શકાય એવો આ જવાબ છે. મને ખબર નથી, મેં મૂળમાં બધું વાંચ્યું નથી, કે આ જવાબ ખરેખર મૂળ સોક્રેટિસે આપેલો હતો કે દર્શકને આમ બધું ગોઠવીને દર્શકને એમના ચરિત્ર ઉપરથી જે પ્રેરણા થઈ એમાંથી આવ્યો. જાડા લુગડા, પૌષ્ટિક ખોરાક, જાડા લુગડા, પૌષ્ટિક ખોરાક, સાદો આસવ અને સહજ મળતો આનંદ, એનાથી વધારે અપેક્ષા રાખો એટલે યુદ્ધ આવે જ આવે. એટલે હવે આ તો આવીને ત્યારે પણ દર્શક વર્ણન એવું કરે છે કે આરસપાન કરતા એના કપડાનું સૌંદર્ય વધારે લાગતું હતું. જે અંઘોળ કરે, સ્નાન કરે તો પણ અત્તરથી કરતી હતી, એટલે કે મને તો જાડા કપડા ન ફાવે તો કે યુદ્ધ ફાવવું જોઈએ, પણ યુદ્ધ પણ નથી ફાવતું તો કે પરાજય ફાવવો જોઈએ. તમે આથી આગળ જાઓ એટલે આનું પરિણામ યુદ્ધ જ હોય. આ આ સોક્રેટિસ નવલકથાનો મૂલાધાર આ છે કે કેવું જીવન તે સાચું જીવન, એમાંથી આ બધા પ્રશ્નો આવ્યા છે. જેમ એસ્પેશિયા અને મીડિયા માટે, એસ્પેશિયાના સંદર્ભમાં કહેવાય છે પણ બંને માટે સાચું છે, કે એના એની નૌકા અનશ્વર સૌંદર્ય, દેહ સૌંદર્ય તો એક કાળે એક સમયે ઓછું થાય અને નાશ પામે, પણ અનશ્વર સૌંદર્ય એટલે શું? આ અનશ્વર સૌંદર્ય કેવું હોય? સોક્રેટિસ પોતે કહે છે કે પોતાની નૌકા તો એનાથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. આ સોક્રેટિસની અંદર જે પાયાના પ્રશ્નો છે એ આ છે, સત્તા એટલે શું, એમાંથી આ યુદ્ધ, કારણ કે એ વખતે યુદ્ધ ચાલતું હતું, લડે છે ક્રિશિયસ, પોતાના જ આખા સૈન્યને બહુ જ ભૂંડી રીતે હરાવે છે, દગો કરીને આ બધું જ બને છે. એમાંના જે કેટલાક ચિત્રો છે આપણી ધારાસભાઓ અને આપણા પાર્લામેન્ટને તાજી કરાવે એવા છે. એ આ બધા યુદ્ધમાંથી પાછા આવ્યા, હવે ત્યાં એવી રીતે ફસાઈ ગયેલા, તો જેટલા બચ્યા એટલા તરીને કોઈક રીતે પાછા આવ્યા. શું એના ઉપર આરોપ મૂક્યો? તમે કેમ મરી ન ગયા, પાછા કેમ આવ્યા, માટે બધાનો બધાને મૃત્યુદંડ આપો. અને ટોળું, આખા ટોળા, પહેલે દિવસે તો સોક્રેટિસ ન્યાયાધીશ તરીકે બેઠો હતો, બીજે દિવસે સોક્રેટિસ ન હોય, બીજે દિવસે સ્વીકારાઈ ગયું અને એ બધાને મૃત્યુદંડ આપ્યા. આ જે ટોળાશાહી, એની આમાં બહુ જ ગવેષણા થઈ છે, બહુ જ ઊંડાણપૂર્વક એની ચર્ચા થઈ છે, અને એ વ્યક્તિઓ સાથે જોડીને થઈ છે. એપોલોડોરસનું જીવન, ક્લિયોનનું જીવન, એનેટસનું જીવન, ખુદ મીડિયાનું જીવન, આ બધા જ એની, અને પેરિક્લિસ્ટનું જીવન એની સાથે સંકળાય છે. એટલે આ આખા બધા જ પાત્રોને જોડનારું તત્વ તે યુદ્ધ છે. અને સોક્રેટિસ આ માને છે. આનો એક જવાબ, કેવું જીવન તમે સવારે કહ્યું હતું, અત્યારે વાત નહીં કરો એની. એના કાકા, મીડિયાના કાકા ક્રીટો, એની દૂર એક વાડી છે જ્યાં ગુલામો છે, બધા જ ગુલામો કામ કરે છે, જુદા જુદા ફળોની વાડીઓ છે, રક્ષણ માટે કિલ્લો બનાવેલો છે, નામ એનું ગરુડનીડ છે. ત્યાં આ પહેરવેલી જાય છે, આખી બદલાય છે, જાતે કામ કરે છે, જાડા કપડાં પહેરે છે, સામાન્ય લોકો સાથે પહેલી વાર ભળે છે અને જુએ છે. દર્શકનું એક બહુ જ જાણીતું વાક્ય, કદાચ અહીંયા એટલું જાણીતું નહીં હોય, સામાન્ય માણસ માટે મને ભારે પ્રેમ છે. સામાન્ય માણસ માટે મને ભારે પ્રેમ છે, હું એનો અન્યાય સહન નથી કરી શકતો. એમાંથી દર્શકની અનેક પ્રવૃત્તિઓ વિકસી છે. એમાંથી દર્શકનું આટલું વિશાળ કાર્યક્ષેત્ર થયું છે અને એમની કથાઓમાં પણ આ બધું ઉતર્યું છે. ત્યાં એ પહેલી વખત આ ગુલામોની વચ્ચે સાચા જીવનનો અનુભવ કરે છે. હવે કટોકટી ઊભી થાય છે. પેરિક્લિસના મૃત્યુ પછી જે બધા આગેવાનો આવ્યા, અને આ નોંધાયેલું છે, ઐતિહાસિક રીતે પણ નોંધાયેલું છે, 12 આગેવાનો એમ કહેવાતું, અને અત્યંત ક્રૂર, અત્યંત હીન, કોઈ પ્રકારની સાધન શુદ્ધિ વગરના, કેવળ સ્વાર્થ એવા આગેવાનોએ દર્શકે પોતાના ગ્રીસ અને રોમ નામના જે બે પુસ્તકો છે એમાંનું વિશ્લેષણ કર્યું છે. એવા આગેવાનો આવેલા, એના પ્રતીકો રૂપ આ 4 આગેવાનો છે. સોક્રેટિસ, પેરિક્લિસ તો હવે છે નહીં. પેરિક્લિસની પ્રિયતમા, જેનાથી એમને પુત્ર પણ થયેલો, ને એ પુત્રને નાગરિક હક મળેલા પેરિક્લિસને કારણે, એને નાનો પેરિક્લિસ કહે છે. આ એસ્પેશિયાની દીકરી તેમિડિયા, હવે એ ત્યાંની નાગરિક નથી, ને ત્યાંના કાયદા એ જમાનાના કાયદા પ્રમાણે એને નાગરિક અધિકાર ન મળે. જો એપોલોડોરસ અને બે ખૂબ નિકટ આવ્યા છે અને જો એ પરણે તો એપોલોડોરસના પણ નાગરિક અધિકારો ચાલ્યા જાય તો શું કરવું? આ એક જોવા જેવું છે કે દર્શકની તમામ નવલકથામાં પ્લેટોનિક લવ વિશે કોઈક ને કોઈક રીતે ઈશારા આવ્યા કરે છે. કોઈક ને કોઈક રીતે આ ઈશારા આવ્યા જ કરે છે. જેમ કે રોહિણી અને સત્યકામ લગ્ન નથી કરતા અને અવિભાજ્ય આત્મા છે. બીજા ઘણા જોઈ શકશો. આમાં શું કરવું? એટલે એની સામે પસંદગી આવે છે. એસ્પેશિયા કહે છે કે તું કોઈનું ઉપવસ્ત્ર થા એને કરતાં તું લગ્ન ન કરે એ સારું છે. સોક્રેટિસ એને પૂછે છે કે શું કરવું મારે, અને એનો જવાબ આપે છે, મિત્રોની જેમ રહો. મિત્રમાં દેહ સંબંધ અનિવાર્ય નથી, અને છતાં સ્નેહ હોઈ શકે છે. એટલે મિત્રોની જેમ રહો. આ બંને પાત્રો જે સત્તા અને સૌંદર્ય જેમાંથી જન્મેલો સ્નેહ, એ કેવું સ્વરૂપ હોય એની મીમાંસા દર્શક કરાવી છે. છેલ્લે પછી એક સૂચન છે, એમાં ક્યાંય એવું નથી બતાવ્યું કે એપોલોડોરસ અને મીડિયાના લગ્ન થયા. જોવાનું એ છે કે આ બંને પાત્રો જે રીતે વિકસે છે એ દર્શકની જીવન ભાવનાના સૌથી વધારેમાં વધારે અસરકારક એવા પાત્રો છે. કે કેવી રીતનું જીવન, સાચું જીવન, એ તરફ ધીરે ધીરે એ જઈ રહ્યા છે. એમાંનું એક ચિત્ર, યુદ્ધના વર્ણનો, બહુ જ અદ્ભુત વર્ણનો છે. કેટલાય એટલા બધા સુંદર વર્ણનો છે, એટલે ક્યારેક એમ થાય કે મનુભાઈએ આ વર્ણનો એટલી પ્રત્યક્ષતાથી કર્યા છે, જો આમ ફિલ્મની ભાષામાં કહેવું હોય તો દિગ્દર્શકને બહુ જ મદદ મળે એવા છે. આટલા પ્રત્યક્ષ વર્ણનો એ કાળના આટલા વર્ષ પહેલાંના અદ્ભુત વર્ણનો છે. એની વચ્ચે એપોલોડોરસનું એક ચિત્ર આપ્યું છે. કેવો નાયક હોય, એપોલોડોરસ પકડાઈ જાય છે, કેદ થાય છે. હવે એ જમાના પ્રમાણે એક ખીણની અંદર, ઊંડી ખીણ છે, એની અંદર આ બધાને પૂરવામાં આવે છે અને ત્યાં ઉપરથી થોડુંક ફેંકવામાં આવે, થોડુંક પાણી અને થોડોક ખોરાક, જે પૂરતું ન હોય. હવે બધી દિનચર્યા ત્યાં જ થાય છે, એટલે બધું ગેગી ગયેલું છે, ગંધાઈ ગયેલું છે. દરરોજ એક બે જણ મૃત્યુ પામે છે સૈનિકોમાંથી, અને બેભાન એપોલોડોરસ ભાનમાં આવે છે અને જુએ છે કે આ તો પોતાના સાથીદારો મૃત્યુ તો પામે છે, પણ મૃત્યુ કેવી ખરાબ રીતે પામે છે, મૃત્યુનું પણ ગૌરવ નથી. એટલે બધું સાફસૂફ કરાવે છે. પછી કહે છે, આ ગ્રીક સંસ્કૃતિનો પરિચય છે, કે સોફોક્લિસ યાદ છે? તો ઘણા નીકળે છે. યુરિપિડીસ યાદ છે? તમે આ નાટક યાદ છે? એમ બધું પૂછતો જાય છે. કોઈકને કંઈક ને કંઈક અંશ યાદ છે. એક પ્રજા તરીકે સાંસ્કૃતિક રીતે કેટલી વિકસિત થયેલી હતી એના, જેમ કે ત્યાં તો બહુ જ જાણીતું છે, ત્યાંના મોટા થિયેટરો, ત્યાંના નાટકોની ભજવણી, ગ્રીક નાટકને અદ્ભુત બધું વર્ણન આવે છે. આ પીને ઉછરેલી, ભલે ને સૈનિક તરીકે જીવ્યા, પણ એવી પ્રજા છે. અને પછી સોક્રેટિસ કહે છે કે તો આ નાટક ભજવીએ, અને બધા નાટક ભજવી રહ્યા છે. નાટકની વચ્ચે લાંબા પદ્યો ગાવાને, ત્યાં એક આ નાટકનું સ્વરૂપ હતું કે સંવાદ આવે અને પછી ગવાય, ગવાય ત્યારે આખું ઓડિયન્સ પણ સાથે ગાતું હોય, એ ગ્રીક નાટકમાં છે. તો એ જ્યારે ગવાય ત્યારે એ જે પાત્ર ભજવતો હોય, એક માણસ નહીં, એક સૈનિક નહીં, બધા જ એક સાથે ગાય. આ અવાજ ઉપર ગયો ટોચે, જે બેઠા હતા સૈનિકો. તમને કે આ આવડે છે? આ કે એ આવડે છે. તો કે ગાવ. પછી એ કહે છે, હવે જે એક એક ગાશે એને માટે અમે વધારે ખાવાનું મોકલશું. એટલે પછી દરરોજ ખાવાનું વધતું જાય છે, પૂરતું આવતું જાય છે. એનો જે નાયક સેનાપતિ એ એજી જ આવે છે. અને એજી જ જ્યારે આ પહેલી વખત આ નાટકના સંવાદોને, એના ગીતોને બધું સાંભળે છે, એટલે એ કહે છે, જે એક ગીત ગાશે એને મુક્તિ મળશે, જે એક ગીત ગાશે એને મુક્તિ મળશે. અને એક એક જણ એક એક ગીત ગાતા જાય છે અને મુક્ત થતા જાય છે. નોંધાયેલું છે ઐતિહાસિક રીતે પણ કે બધા સીધા પહેલાં કવિને ત્યાં ગયા. અને એક વાક્ય પણ મનુભાઈએ સરસ નોંધ્યું છે, રાજસત્તાએ અમને બંદીવાન બનાવ્યા, કલાકારે અમને મુક્તિ અપાવી. આજે અમને મુક્તિ મળી એ તમારી કવિતા, તમારા નાટકને કારણે મળી. આ સોક્રેટિસ, હું બસ બે મિનિટમાં પૂરું કરું, આ તો ગમે એટલી વાત કરીએ પૂરું જ ના થાય. ગાંધીજી જેવા, ગાંધીજી જેની પાસે એક મિનિટનો પણ સમય ન હોય, એણે સોક્રેટિસના મુકદમા વિશે નો જે ભાગ છે એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો, સત્યવીર સોક્રેટિસ. સોક્રેટિસની ઉપર આક્ષેપ શું હતો? કે તમે યુવાનોને બગાડો છો અને તમે ભગવાનમાં માનતા નથી. એટલે પછી એ દલીલ પણ આવે છે કે જો સોક્રેટિસને કારણે યુવાનો બગડતા હતા તો ક્રિશિયસ બગડ્યો, કારણ કે ક્રિશિયસ દેશદ્રોહી છે. તો એપોલોડોરસ પણ યુવાન જ છે ને, અને એ સોક્રેટિસનો શિષ્ય છે, એને કેમ તમે નથી ગણતરીમાં લેતા? પણ સોક્રેટિસને પૂછવામાં આવે છે, કહો સોક્રેટિસ, કયો દંડ કરીએ તમને? તો કહી કે હવે એ તો એને ત્યાં પણ પ્રશ્નોત્તરી, તમે ઓલિમ્પિકમાં જે વિજેતા થાય એનું શું કરો? તો કે એને આખા આખે જીવનભરનું વર્ષાસન બાંધી આપીએ. સારા ઘોડા કેળવે એનું શું કરો, એમ બધા પ્રશ્નો પૂછતા જાય. તો મેં તો તમારી આત્માની રખેવાળી કરી છે, એટલે મને અને મારા સંતાનોને જીવનભર રાજ્ય તરફથી સાચવવા જોઈએ. જે ન્યાયાધીશો કંઈક પણ કુણા પીડ્યા હતા એ પાછા સામે છેડે જાય છે અને મૃત્યુદંડ અપાય છે. સોક્રેટિસને ઝેર આપવાનું નક્કી થાય છે, પણ એક આવી સત્ય માટે અને જેને માટે આત્મપ્રતિતિ છે એવો મહાપુરુષ કેવી રીતે વર્તે, એક શરત કરવામાં આવી હતી ન્યાયાલયમાં. સોક્રેટિસ, તમે જો કોઈની સાથે ચર્ચા ન કરો ને તો તમને છોડી દઈએ. સોક્રેટિસનો જવાબ આવો છે, તમે મને એક વાર મારો કે 100 વાર મારો, 12 નીકળ્યા પછી જે પહેલો માણસ મળશે એને પૂછીશ, ભાઈ સાચું જીવન એટલે કેવું જીવન, હું વાત કરવાનો છું. એ સોક્રેટિસને જ્યારે ઝેર પાવાનું છે એ પ્રસંગ પણ અદ્ભુત છે. કંઈક ત્યાંના રિવાજ પ્રમાણે એવા શુભ દિવસો છે અમુક મુહૂર્તના કે જ્યારે એને આવું ઝેર ન પાઈ શકાય, એ દરમિયાન બધા બીજા રાજ્યોમાંથી પણ બધા આવે છે, પ્રશ્નો પૂછે છે. વહેલી સવારે 4 વાગે એને ઉઠાડવામાં આવે છે. સોક્રેટિસ કે સમય થઈ ગયો, એવો ઘસઘસાટ ઊંઘતો હતો, આપણી તો પેન ખોવાઈ ગઈ હોય ને તોય આખી રાત બગડે છે, અને આ માણસને ખબર છે કાલે મને વહેલી સવારે ઝેર આપવાના છે ને, ઘસઘસાટ ઊંઘે છે. ઉઠીને સ્નાન વગેરે પતાવીને ઝેરનો પ્યાલો લાવે છે જેલર. એટલે કહે છે, જે માણસ ઉપર આક્ષેપ હતો કે એ ભગવાનમાં નથી માનતો, એ કહે છે આમાંથી એક આમ એક રિવાજ છે કે એક ટીપું લઈ અને આપણે દેવને પછી દેવનો શ્લોક બોલીએ તો હું પ્રાર્થના કરી શકું, અને એક ટીપું તો કે ના સોક્રેટિસ, આમાં એટલું જ ઝેર છે જેટલું તમારા મૃત્યુ માટે જરૂરી હોય. મૃત્યુને ઉંમરે ઉભેલો છે, હવે તરત જ આ પ્યાલો પીવાનો, એ વખતે પણ હસતો ફિલસૂફ છે, માનસિક રીતે કરું તો તમારા કાયદાનો ભંગ નથી થતો ને, હું માનસિક રીતે ભગવાનની પ્રાર્થના કરું તો ના, કે માનસિક રીતે તો કરી શકો છો. પ્રાર્થના કરે છે, ઝેર આવે છે, અને જાણે કે આમ કોઈક એક મધુર રસનો પ્યાલો હોય, અલબત્ત મેં સાંભળ્યું છે, અનુભવ નથી, કે ઝેરનો પોતાનો સ્વાદ નથી હોતો, એની અસર જ હોય છે, પી જાય છે. પછી એના નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે અને શરીર ભારે થઈ જાય કેડ સુધીનું, એટલે સૂઈ જવાનું હોય. એ વખતે પણ એને આસપાસ જે બધા ઊભેલા છે, બીજેથી પણ આવેલા છે, એ બધા પ્રશ્નો પૂછે છે. કેડ સુધીનો ભાગ ઠંડો થયો ત્યાં સુધીના એના એક પણ પ્રશ્નમાં ક્યાંય લડખડાટ નથી, ક્યાંય જરાક આમથી આમ થઈ ગયો એવું નથી. છેલ્લે સુધી સાવધ સ્મૃતિ છે, ટોટલ અવેરનેસ ઓફ ધી માઇન્ડ, આ સાવધ સ્મૃતિ કહેવાય છે, આવી છે એની, નિષ્કંપ દીપ જેવો છે. પછી કહે છે કે હા, હવે કેડ સુધીનું બધું ભારે થઈ ગયું એટલે શું ઓડાવી દે છે. પછી પોતાની જે કાણાવાળી શાલ છે એ ઓઢે છે, તો મીડિયા એક આખી રાત જાગીને સરસ રેશમની શાલમાં સરસ બુટ્ટા ભર્યા છે એવી લઈને, તો કે આખી જિંદગી આણે સાથ આપ્યો, હવે છેલ્લે આપવા દે, તારી શાલ ઓઢવાની જરૂર નથી. અને આ માથે ઓઢે છે, પાછું કાઢી દે કે ક્રીટો એક કામ કરીશ, મારા પડોશી, એકવાર મારા ઘેર મહેમાન આવ્યા ને તો પડોશીને ત્યાંથી હું કુકડો લઈ આવ્યો હતો, એ આપવાનો રહી ગયો, તું આપી દઈશ. આટલું પણ જેણે માથે નથી રાખ્યું એ જગતનો મહાપુરુષ, એના શરીરથી એને દૂર કરી શકાયો. છેલ્લી વાત મારે એ કરવીશ, મહાપુરુષને આવા પ્રેરણા પુરુષોને, પુરુષો કહું છું ત્યારે સ્ત્રી પુરુષ બંને, એને તમે જ્યારે શરીરથી અટકાવી દો છો ત્યારે જીવતા એનો જે પ્રભાવ અને જે અસરો હોય છે એની કરતાં મૃત્યુ પછી વધારે થાય છે. ગાંધીને ક્યારેય મારી ન શકાય, ગાંધીના દેહને મારી શકાય, ઈશુને ન મારી શકાય, સોક્રેટિસને પણ ન મારી શકાય, 2500 વર્ષે સોક્રેટીસે મહાત્મા ગાંધીને પ્રેરણા આપી છે અને ગુરુ બન્યા છે. એટલે દર્શકનો એક છેલ્લું વાક્ય કહીને હું પૂરું કરું. એ પહેલાં એમણે ગાંધીજીનું પેલું જાણીતું વાક્ય કે તમારા મિત્રો તમને ભૂલી ગયા, અને ગાંધીજીએ લેખ લખ્યો તો દટાયો છું એ નામે, કબરમાં પીડ્યો પીડ્યો પણ હું બોલતો રહીશ, આવું ગાંધીજીએ કહ્યું છે. દર્શકે કહ્યું છે સોક્રેટીસ સતત બોલતો રહ્યો છે, સોક્રેટીસ સતત જીવતો રહ્યો છે.